ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 19 માર્ચ 2025ના રોજના બાપ દાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મુરલીના મહાવાક્ય છે, મીઠા બાળકો, તમારે આ જૂની દુનિયા જૂના શરીરથી જીવતે જીવ મરીને ઘરે જવાનું છે, એટલે દેહ અભિમાન છોડી દેહી અભિમાની બનો. મીઠા બાળકો, તમારે આ જૂની દુનિયા જૂના શરીરથી જીવતે જીવ મરીને ઘરે જવાનું છે, એટલે દેહ અભિમાન છોડી દેહી અભિમાની બનો. પ્રશ્ન છે, સારા સારા પુરુષાર્થી બાળકોની નિશાની શું હશે? ઉત્તર છે, જે સારા પુરુષાર્થી છે તે સવારે સવારે ઉઠીને દેહી અભિમાની રહેવાની પ્રેક્ટિસ કરશે. તે એક બાપને યાદ કરવાનો પુરુષાર્થ કરશે. તેમનું લક્ષ્ય રહે છે કે બીજા કોઈ દેહધારી યાદ ન આવે, નિરંતર બાપ અને 84ના ચક્રની યાદ રહે. આ પણ અહો સૌભાગ્ય કહેવાશે. ઓમ શાંતિ. હમણાં આપ બાળકો જીવતે જીવ મરેલા છો. કેવી રીતે મર્યા છો? દેહના અભિમાનને છોડી દીધું તો બાકી રહ્યો આત્મા. શરીર તો ખતમ થઈ જાય છે, આત્મા નથી મરતો. બાપ કહે છે, જીવતે જીવ સ્વયંને આત્મા સમજો અને પરમપિતા પરમાત્મા સાથે યોગ લગાવવાથી આત્મા પવિત્ર બની જશે. જ્યાં સુધી આત્મા બિલકુલ પવિત્ર નથી બન્યો ત્યાં સુધી પવિત્ર શરીર મળી ન શકે. આત્મા પવિત્ર બની ગયો તો પછી આ જૂનું શરીર જાતે જ છૂટી જશે. જેમ સાપની ખાલ અર્થાત ચામડી ઓટોમેટિકલી અર્થાત આપમેળે ઉતરી જાય છે, તેમાંથી મમત્વ નીકળી જાય છે. તે જાણે છે મને નવી ખાલ મળે છે, જૂની ઉતરી જશે. દરેકને પોતપોતાની બુદ્ધિ તો હોય છે ને. હમણાં આપ બાળકો સમજો છો, આપણે જીવતે જીવ આ જૂની દુનિયાથી જૂના શરીરથી મરી ચૂક્યા છીએ. પછી તમે આત્માઓ પણ શરીર છોડીને ક્યાં જશો? પોતાના ઘરે. પહેલા તો આ પાક્કું યાદ કરવાનું છે, આપણે આત્મા છીએ, શરીર નથી. આત્મા કહે છે, બાબા અમે તમારા થઈ ચૂક્યા, જીવતે જીવ મરી ચૂક્યા છીએ. હમણાં આત્માને ફરમાન મળેલું છે કે મુજ બાપને યાદ કરો તો તમે તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશો. આ યાદનો અભ્યાસ પાક્કો જોઈએ. આત્મા કહે છે, બાબા તમે આવ્યા છો તો અમે તમારા જ બનીશું. આત્મા મેલ અર્થાત પુરુષ છે, નહીં કે ફિમેલ અર્થાત સ્ત્રી. હંમેશા કહે છે આપણે ભાઈ ભાઈ છીએ. એવું થોડી કહે છે કે અમે બધા સિસ્ટર્સ અર્થાત બહેનો છીએ. બધા બાળકો છે, બધા બાળકોને વારસો મળવાનો છે. જો પોતાને બાળકી કહેશો તો વારસો કેવી રીતે મળશે? આત્માઓ બધા ભાઈ ભાઈ છે. બાપ બધાને કહે છે, રૂહાની બાળકો મને યાદ કરો. આત્મા કેટલો નાનો છે આ બહુ જ મહીન અર્થાત સૂક્ષ્મ સમજવાની વાતો છે. બાળકોને યાદ રહેતી નથી. સંન્યાસી લોકો દ્રષ્ટાંત આપે છે, હું ભેંસ છું ભેંસ છું. એવું કહેવાથી પછી ભેંસ બની જાય છે. હવે હકીકતમાં ભેંસ કોઈ બને છે થોડી. બાપ તો કહે છે, સ્વયંને આત્મા સમજો. આ આત્મા અને પરમાત્માનું જ્ઞાન તો કોઈને નથી, એટલે એવી વાતો કહી દે છે. હવે તમારે દેહી અભિમાની બનવાનું છે. આપણે આત્મા છીએ, આ જૂનું શરીર છોડી આપણે જઈ નવું લેવાનું છે. મનુષ્ય મુક્તિ કહે પણ છે કે આ આત્મા સ્ટાર અર્થાત સિતારો છે, ભ્રુકુટીની વચ્ચે રહે છે. પછી કહી દે છે અંગુષ્ઠ અર્થાત અંગૂઠા જેવો છે. હવે સિતારો ક્યાં, અંગૂઠો ક્યાં? અને પછી માટીના શાલિગ્રામ બેસીને બનાવે છે. આટલો મોટો આત્મા તો હોઈ ન શકે, મનુષ્ય દેહ અભિમાની છે ને, બનાવે પણ મોટા રૂપમાં છે. આ તો બહુ જ સૂક્ષ્મ મહીનતાની વાતો છે. ભક્તિ પણ મનુષ્ય એકાંતમાં કોઠી અર્થાત ઓરડીમાં બેસીને કરે છે. તમારે તો ગૃહસ્થ વ્યવહારમાં ધંધા વગેરેમાં રહેવા છતાં બુદ્ધિમાં આ પાક્કું કરવાનું છે, અમે આત્મા છીએ. બાપ કહે છે હું તમારો બાપ પણ આટલું નાનું બિંદુ છું, એવું નથી હું મોટો છું, મારામાં બધું જ્ઞાન છે. આત્મા અને પરમાત્મા બંને એક જેવા જ છે, ફક્ત એમને સુપ્રીમ કહેવાય છે. આ ડ્રામામાં નોંધ છે. બાપ કહે છે હું તો અમર છું, હું અમર ન હોત તો તમને પાવન કેવી રીતે બનાવું, તમને સ્વીટ ચિલ્ડ્રન અર્થાત મીઠા બાળકો કેવી રીતે કહું. આત્મા જ બધું કરે છે, બાપ આવીને દેહી અભિમાની બનાવે છે. આમાં જ મહેનત છે. બાપ કહે છે મને યાદ કરો, બીજા કોઈને યાદ ન કરો. યોગી તો દુનિયામાં ખૂબ છે, કન્યાની સગાઈ થાય છે તો પછી પતિની સાથે યોગ લાગી જાય છે. પહેલા થોડી હતો, પતિને જોયા પછી એમની યાદમાં રહે છે. હવે બાપ કહે છે મામે કમ યાદ કરો. આ બહુ જ સારી પ્રેક્ટિસ અર્થાત અભ્યાસ જોઈએ. જે સારા સારા પુરુષાર્થી બાળકો છે તે સવારે સવારે ઉઠીને દેહી અભિમાની રહેવાની પ્રેક્ટિસ કરશે. ભક્તિ પણ સવારે કરે છે ને, પોત પોતાના ઈષ્ટદેવને યાદ કરે છે. હનુમાનની પણ કેટલી પૂજા કરે છે પરંતુ જાણતા કંઈ પણ નથી. બાપ આવીને સમજાવે છે તમારી બુદ્ધિ માંદરા જેવી થઈ ગઈ છે, હવે ફરી તમે દેવતા બનો છો. હવે આ છે પતિત તમો પ્રધાન દુનિયા. હમણાં તમે આવ્યા છો બેહદના બાપની પાસે, હું તો પુનર્જન્મ રહિત છું. આ શરીર આ દાદાનું છે, મારું કોઈ શરીરનું નામ નથી, મારું નામ જ છે કલ્યાણકારી શિવ. આપ બાળકો જાણો છો શિવ બાબા કલ્યાણકારી આવીને નર્કને સ્વર્ગ બનાવે છે, કેટલું કલ્યાણ કરે છે, નર્કનો એકદમ વિનાશ કરાવી દે છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા હમણાં સ્થાપના થઈ રહી છે. આ છે પ્રજાપિતા બ્રહ્મા મુખ વંશાવલી. ચાલતા ફરતા એકબીજાને સાવધાન કરવાના છે, મન મના ભવ. બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. પતિ પાવન તો બાપ છે ને, તેમણે ભૂલથી ભગવાન ઉવાચની બદલે શ્રી કૃષ્ણ ભગવાન ઉવાચ લખી દીધું છે. ભગવાન તો નિરાકાર છે, એમને પરમપિતા પરમાત્મા કહેવાય છે, એમનું નામ છે શિવ. શિવની પૂજા પણ ખૂબ થાય છે, શિવ કાશી કહેતા રહે છે. ભક્તિ માર્ગમાં અનેક પ્રકારના નામ રાખી દીધા છે, કમાણી માટે અનેક મંદિર બનાવ્યા છે, અસલ નામ છે શિવ. પછી સોમનાથ રાખ્યું છે, સોમનાથ સોમરસ પીવડાવે છે, જ્ઞાન ધન આપે છે. પછી જ્યારે પૂજારી બને છે તો કેટલા ખર્ચા કરે છે એમના મંદિર બનાવવા પર, કારણ કે સોમરસ આપ્યો છે ને. સોમનાથની સાથે સોમનાથીણી પણ હશે, યથા રાજા રાણી તથા પ્રજા, બધા સોમનાથ સોમનાથીણી છે. તમે સોનાની દુનિયામાં જાઓ છો, ત્યાં સોનાની ઈંટો હોય છે, નહીં તો દિવાલો વગેરે કેવી રીતે બને? ખૂબ સોનું હોય છે એટલે તેને સોનાની દુનિયા કહેવાય છે. આ છે લોખંડ પથ્થરોની દુનિયા. સ્વર્ગનું નામ સાંભળીને જ મુખમાં પાણી આવી જાય છે. વિષ્ણુના બે રૂપ લક્ષ્મી નારાયણ અલગ અલગ બનશે ને. તમે વિષ્ણુપુરીના માલિક બનો છો. હમણાં તમે છો રાવણપુરીમાં, તો હવે બાપ કહે છે ફક્ત સ્વયંને આત્મા સમજી મુજ બાપને યાદ કરો. બાપ પણ પરમધામમાં રહે છે, આપ આત્માઓ પણ પરમધામમાં રહો છો. બાપ કહે છે તમને કોઈ તકલીફ નથી આપતો, બહુ જ સહજ છે. બાકી આ રાવણ દુશ્મન તમારી સામે ઊભો છે, આ વિઘ્ન નાખે છે. જ્ઞાનમાં વિઘ્ન નથી પડતા, વિઘ્ન પડે છે યાદમાં. ઘડી ઘડી માયા યાદ ભૂલાવી દે છે, દેહ અભિમાનમાં લઈ આવે છે, બાપને યાદ કરવા નથી દેતી. આ યુદ્ધ ચાલે છે. બાપ કહે છે તમે કર્મયોગી તો છો જ. અચ્છા, દિવસમાં યાદ નથી કરતા તો રાત્રે યાદ કરો. રાતનો અભ્યાસ દિવસમાં કામ આવશે. નિરંતર સ્મૃતિ રહે જે બાપ આપણને વિશ્વના માલિક બનાવે છે, આપણે એમને યાદ કરીએ છીએ. બાપની યાદ અને 84 જન્મોના ચક્રની યાદમાં રહે તો અહો સૌભાગ્ય. બીજાઓને પણ સંભળાવવાનું છે. બહેનો અને ભાઈઓ, હવે કળિયુગ પૂરો થઈ સતયુગ આવે છે. બાપ આવ્યા છે સતયુગ માટે રાજયોગ શીખવાડી રહ્યા છે. કળિયુગ પછી સતયુગ આવવાનો છે. એક બાપ સિવાય બીજા કોઈને યાદ નથી કરવાના. વાનપ્રસ્થી જે હોય છે તે સંન્યાસીઓનો જઈને સંગ કરે છે. વાનપ્રસ્થમાં ત્યાં વાણીનું કામ નથી, આત્મા શાંત રહે છે. લીન તો થઈ નથી શકતો, ડ્રામામાંથી કોઈ પણ એક્ટર નીકળી નથી શકતો. આ પણ બાપે સમજાવ્યું છે. એક બાપ સિવાય બીજા કોઈને યાદ નથી કરવાના. જોવા છતાં પણ યાદ ન કરો. આ જૂની દુનિયા તો વિનાશ થઈ જવાની છે. કબ્રસ્તાન છે ને, મરદાને ક્યારે યાદ કરાય છે શું? બાપ કહે છે આ બધા મરેલા છે. હું આવ્યો છું પતિ તોને પાવન બનાવી લઈ જાઉં છું. અહીં આ બધા ખતમ થઈ જશે. આજકાલ બોમ્બ્સ વગેરે જે પણ બનાવે છે બહુ જ શક્તિશાળી બનાવતા રહે છે. કહે છે અહીં બેસીને જેના પર છોડીશું તેના પર જ પડશે. આ નોંધ છે. ફરીથી વિનાશ થવાનો છે. ભગવાન આવે છે નવી દુનિયા માટે રાજયોગ શીખવાડી રહ્યા છે. આ મહાભારત લડાઈ છે જે શાસ્ત્રોમાં ગવાયેલી છે. બરોબર ભગવાન આવ્યા છે સ્થાપના અને વિનાશ કરવા. ચિત્ર પણ ક્લિયર અર્થાર્થ સ્પષ્ટ છે. તમે સાક્ષાત્કાર કરી રહ્યા છો. અમે આ બનીશું. અહીંનું આ ભણતર ખતમ થઈ જશે. ત્યાં તો બેરિસ્ટર ડોક્ટર વગેરેની જરૂર નથી હોતી. તમે તો અહીંનો વારસો લઈ જાઓ છો. હુનર અર્થાર્થ કળાઓ પણ બધા અહીં જ અહીંથી લઈ જશે. મકાન વગેરે બનાવવા વાળા ફર્સ્ટ ક્લાસ હશે તો ત્યાં પણ બનાવશે. બજાર વગેરે પણ તો હશે ને. કામ તો ચાલશે. અહીંથી શીખીને અક્કલ લઈ જાય છે. વિજ્ઞાન કરતા પણ સારા હુનર શીખે છે. તે બધું ત્યાં કામ આવશે, પ્રજામાં જશે. આપ બાળકોને તો પ્રજામાં નથી આવવાનું. તમે આવ્યા જ છો બાબા મમ્માના તખ્ત નશીન બનવા. બાપ જે શ્રીમત આપે છે તેના પર ચાલવાનું છે. ફર્સ્ટ ક્લાસ શ્રીમત તો એક જ આપે છે કે મને યાદ કરો. કોઈનું ભાગ્ય અનાયાસે પણ ખુલી જાય છે. કોઈ કારણ નિમિત્ત બની જાય છે, કુમારીઓને પણ બાબા કહે છે, લગ્ન તો બરબાદી થઈ જશે, આ ગટરમાં નહીં પડો, શું તમે બાપનું નહીં માનશો? સ્વર્ગની મહારાણી નહીં, સ્વર્ગની મહારાણી નહીં બનો, પોતાની સાથે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે અમે આ દુનિયામાં ક્યારેય નહીં જઈશું, આ દુનિયાને યાદ પણ નહીં કરીશું. સ્મશાનને ક્યારે યાદ કરાય છે શું? અહીં તો તમે કહો છો, ક્યાં આ શરીર છૂટે તો અમે સ્વર્ગમાં જઈએ. હવે 84 જન્મ પૂરા થયા, હવે આપણે પોતાના ઘરે જઈએ છીએ, બીજાઓને પણ આ જ સંભળાવવાનું છે. આ પણ સમજો છો, બાબા વગર સતયુગની રાજાઈ કોઈ આપી ન શકે. આ રથને પણ કર્મભોગ તો હોય છે ને, બાપ દાદાની પણ પરસ્પર ક્યારેક રૂહરિહાન ચાલે છે. આ બાબા કહે છે, બાબા આશીર્વાદ કરી દો, ઉધરસ માટે કોઈ દવા કરો અથવા છૂ મંત્રથી ઉડાવી દો. કહેશે, ના, આ તો ભોગવવાનું જ છે. આ તમારો રથ લઉં છું, તેના બદલામાં તો આપું જ છું, બાકી આ તો તમારો હિસાબ કિતાબ છે. અંત સુધી કાંઈ ને કાંઈ થતું રહેશે. તમારા પર આશીર્વાદ કરું તો બધા પર કરવા પડે. આજે આ બાળકી અહીં બેઠી છે, કાલે ટ્રેનમાં એક્સિડન્ટ અર્થાત અકસ્માત થઈ જાય છે, મરી જાય છે. બાબા કહેશે, ડ્રામા. એવું થોડી કહી શકાય કે બાબાએ પહેલા કેમ નહીં બતાવ્યું, એવો કાયદો નથી. હું તો આવું છું પતિથી પાવન બનાવવા, આ બતાવવા થોડી આવ્યો છું. આ હિસાબ કિતાબ તો તમારે પોતાના ચૂકતું કરવાના છે, આમાં આશીર્વાદની વાત નથી. તેના માટે જાઓ સંન્યાસીઓની પાસે, બાબા તો વાત જ એક બતાવે છે. મને બોલાવ્યો જ એટલે છે કે અમને આવીને નર્કથી સ્વર્ગમાં લઈ જાઓ. ગાય પણ છે પતિ પાવન સીતારામ, પરંતુ અર્થ ઉલટો કરી દીધો છે. પછી રામની બેસીને મહિમા કરે છે રઘુપતિ રાઘવ રાજા રામ. બાપ કહે છે, આ ભક્તિ માર્ગમાં તમે કેટલા પૈસા ગુમાવ્યા છે. એક ગીત પણ છે ને, ક્યાં કૌતુક દેખા, દેવીઓની મૂર્તિઓ બનાવી પૂજા કરી પછી સમુદ્રમાં ડૂબાડી દે છે. હવે સમજમાં આવે છે કેટલા પૈસા બરબાદ કરે છે, ફરી પણ આ થશે. સતયુગમાં તો આવું કામ જ થતું નથી, સેકન્ડ બાય સેકન્ડની નોંધ છે. કલ્પ પછી ફરીથી આજ રિપીટ અર્થાત પુનરાવર્તન થશે. ડ્રામાને બહુ જ સારી રીતે સમજવો જોઈએ. અચ્છા, કોઈ વધારે નથી યાદ કરી શકતા તો બાપ કહે છે, ફક્ત અલ્પ અને બે, બાપ અને બાદશાહીને યાદ કરો. અંદર આજ ધૂન લગાવી દો કે આપણે આત્મા કેવી રીતે 84નું ચક્ર લગાવીને આવ્યા છીએ. ચિત્રો પર સમજાવો. બહુ જ ખૂબ જ સહજ છે. આ છે જ રૂહાની બાળકો સાથે રૂહરિહાન. બાપ રૂહરિહાન કરે જ છે બાળકો સાથે, બીજા કોઈ સાથે તો ન કરી શકે. બાપ કહે છે, સ્વયંને આત્મા સમજો, આત્મા જ બધું કરે છે. બાપ યાદ અપાવે છે, તમે 84 જન્મ લીધા છે, મનુષ્ય જ બન્યા છો. જેમ બાપ ઓર્ડિનન્સ અર્થાત કાયદો કાઢે છે કે વિકારમાં નથી જવાનું, એમ આ પણ ઓર્ડિનન્સ કાઢે છે કે કોઈએ રડવાનું નથી. સતયુગ ત્રેતામાં ક્યારેય કોઈ રડતા નથી, નાના બાળકો પણ નથી રડતા, રડવાનો હુકમ જ નથી. તે છે જ હર્ષિત રહેવાની દુનિયા. એની પ્રેક્ટિસ બધી અહીં કરવાની છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માતપિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાપ દાદા, નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, બાપ પાસેથી આશીર્વાદ માંગવાના બદલે યાદની યાત્રાથી પોતાના બધા હિસાબ ચૂકતું કરવાના છે. પાવન બનવાનો પુરુષાર્થ કરવાનો છે. આ ડ્રામાને યથાર્થ રીતે સમજવાનો છે. બીજી પોઈન્ટ છે, આ જૂની દુનિયાને જોવા છતાં પણ યાદ નથી કરવાની, કર્મયોગી બનવાનું છે, સદા હર્ષિત રહેવાનો અભ્યાસ કરવાનો છે, ક્યારેય પણ રડવાનું નથી. વરદાન છે, પ્રવૃત્તિમાં રહેતા મારાપણાનો ત્યાગ કરવાવાળા સાચા ટ્રસ્ટી માયાજીત ભવ. પ્રવૃત્તિમાં રહેતા મારાપણાનો ત્યાગ કરવાવાળા સાચા ટ્રસ્ટી માયાજીત ભવ. જેમ ગંદકીમાં કીડાઓ ઉત્પન્ન થાય છે, તેમજ જ્યારે મારાપણું આવે છે તો માયાનો જન્મ થાય છે. માયાજીત બનવાની સહજ રીત છે, સ્વયંને સદા ટ્રસ્ટી સમજો. બ્રહ્મા કુમાર એટલે ટ્રસ્ટી. ટ્રસ્ટીનું કોઈમાં પણ અટેચમેન્ટ નથી હોતું, કારણ કે એમનામાં મારાપણું નથી હોતું. ગ્રહસ્થી સમજશો તો માયા આવશે, અને ટ્રસ્ટી સમજશો તો માયા ભાગી જશે. એટલે ન્યારા થઈને પછી પ્રવૃત્તિના કાર્યમાં આવો તો માયા પ્રૂફ રહેશો. સ્લોગન છે, જ્યાં અભિમાન હોય છે ત્યાં અપમાનની ફિલિંગ જરૂર આવે છે. જ્યાં અભિમાન હોય છે ત્યાં અપમાનની ફિલિંગ જરૂર આવે છે. અચ્છા, અવ્યક્ત ઇશારા, સત્યતા અને સભ્યતા રૂપી કલ્ચરને અપનાવો. પોતાની આજની પોઈન્ટ છે, પોતાની આંતરિક સ્વચ્છતા, સત્યતા ઉઠાવવામાં, બેસવામાં, બોલવામાં, સેવા કરવામાં લોકોને અનુભવ થાય ત્યારે પરમાત્મ પ્રત્યક્ષતાના નિમિત્ત બની શકશો. એના માટે પવિત્રતાની સમા સદા જાગેલી રહે, જરા પણ હલચલમાં ન આવે. જેટલી પવિત્રતાની સમા અચલ હશે, એટલા સહજ બધા બાપને ઓળખી શકશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા, થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ.